એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે આજના આ વિચાર મંથનમાં.
નમસ્કાર.
આજે આપણે એક એવા સવાલની વાત કરવાના છીએ જેણે માણસને સદીઓથી મૂંઝવ્યો છે, આપણું મન અને આપણું શરીર.
હા, આ બે વચ્ચે શું સંબંધ છે? શું આપણે ફક્ત હાડમાસનું શરીર છીએ, કે પછી આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણી ચેતના એ કંઈક અલગ છે?
બરાબર. અને આ સફરમાં આપણી સાથે છે જોનાથન વેસ્ટફાલનું પુસ્તક ધ માઇન્ડ બોડી પ્રોબ્લેમ.
MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ શ્રેણીનું આ પુસ્તક છે, જે આવા અઘરા વિષયોને મતલબ સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે.
અને આ ખાલી ફિલોસોફીની વાત નથી રહી હવે. અત્યારે જુઓ, AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા કેટલી આગળ વધી રહી છે.
સાચી વાત છે. ન્યુરોસાયન્સ પણ મગજ વિશે રોજ નવી માહિતી આપે છે. માનસિક સ્વાસ્થ્યનું મહત્વ પણ હવે આપણે સમજી રહ્યા છીએ.
એટલે આ મન શરીરનો સવાલ હવે એકદમ કેન્દ્રમાં આવી ગયો છે, આપણી પોતાની ઓળખ સાથે જોડાયેલો છે એમ કહી શકાય.
બિલકુલ. તો ચાલો આ રસપ્રદ પણ થોડા ગૂંચવાડા ભર્યા વિષયમાં થોડા ઊંડા ઉતરીએ.
શરૂઆત કરીએ લેખકથી, જોનાથન વેસ્ટફોલ. કોણ છે એ અને એમનો દૃષ્ટિકોણ કેમ મહત્વનો છે?
જુઓ, જોનાથન વેસ્ટફોલ આઇડાહો સ્ટેટ યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર છે. એમણે ઓક્સફર્ડ જેવી સંસ્થાઓમાંથી અભ્યાસ કર્યો છે અને એમની નિષ્ણાતતા છે મનનું દર્શન અને અનુભૂતિનું દર્શન, મતલબ કે ફિલોસોફી ઓફ માઇન્ડ અને ફિલોસોફી ઓફ પરસેપ્શન.
એટલે એ કોઈ ન્યુરોસાયન્ટિસ્ટ કે કમ્પ્યુટર વૈજ્ઞાનિક નથી, પણ તત્વજ્ઞાની છે જે તર્ક અને દલીલોનું વિશ્લેષણ કરે છે.
બરાબર. એ જ એમની ખાસિયત છે, એક વિશ્લેષણાત્મક તત્વજ્ઞાની. એમનો હેતુ કોઈ એક જવાબ આપવાનો નથી, પણ અલગ અલગ સિદ્ધાંતોની તપાસ કરવાનો છે. એમની દલીલો શું છે, એમાં ક્યાં મજબૂતી છે, ક્યાં નબળાઈ છે,
અને વિજ્ઞાનના તારણોને પણ ધ્યાનમાં લે છે, ખરું ને?
હા, બિલકુલ. પણ એમનો ભાર મુખ્યત્વે વૈચારિક સ્પષ્ટતા પર છે. એટલે આ પુસ્તકમાં એ આપણને એક નિષ્પક્ષ ગાઈડની જેમ આખી સમસ્યા સમજાવે છે.
સરસ. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
પુસ્તકનો મુખ્ય વિચાર એ નથી કે આ મન શરીર સમસ્યાનો ઉકેલ શું છે, પણ એ છે કે આ સમસ્યા આટલી અઘરી કેમ છે, આટલા વર્ષોથી વણ ઉકેલાયેલી કેમ રહી છે.
અચ્છા.
વેસ્ટફોલ ભાર દઈને કહે છે કે અત્યારે જે મુખ્ય મતો પ્રચલિત છે, ખાસ કરીને ભૌતિકવાદ, એટલે કે બધું જ ભૌતિક છે, મન પણ મગજની જ પેદાશ છે, એમાં ઘણી ગંભીર મુશ્કેલીઓ છે જેને આપણે ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ.
એટલે પુસ્તક જવાબ નથી આપતું, પણ સવાલને વધુ ઊંડાણથી સમજાવે છે.
બરાબર. પુસ્તક આપણને એક રીતે ઇતિહાસની સફર કરાવે છે. શરૂઆત થાય છે રેને દેકાર્તથી, જેમણે કહ્યું મન અને શરીર બે અલગ વસ્તુઓ છે, દ્વૈતવાદ.
હા, ડ્યુઅલિઝમ.
પછી એના જવાબમાં આવેલા ભૌતિકવાદી સિદ્ધાંતો, જેમ કે વર્તનવાદ, પછી મન મગજ ઓળખ સિદ્ધાંત, કાર્યાત્મકતા અને છેલ્લે નાબૂદીવાદ જેવા વિચારો. પુસ્તક દરેકની વાત કરે છે, એ વિચાર કેમ આવ્યો, એનો તર્ક શું હતો અને છેવટે એમાં શું ખામી રહી ગઈ.
અને આ બધા જે મૂળ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ સવાલ કયો?
એ જ કે આપણા આંતરિક અંગત અનુભવો છે, જેમ કે ગુલાબની સુગંધનો અનુભવ, પીળાની લાગણી, કોઈના માટે પ્રેમનો અહેસાસ, આ બધું ભૌતિક શરીરમાંથી કેવી રીતે પેદા થાય છે, જે શરીર ભૌતિક શાસ્ત્રના નિયમોથી ચાલે છે.
અને ઉલટું પણ, કે આપણું આ મન જે ભૌતિક નથી લાગતું એ શરીર પર અસર કેવી રીતે કરે છે.
બરાબર. તો વેસ્ટફોલ સીધો જવાબ નથી આપતા, પણ એ પરંપરાગત વિચારસરણી પર સવાલ ઉઠાવે છે કે મન ભૌતિક છે કે અભૌતિક. સ્ત્રોત બે મુજબ એવું સૂચન છે કે કદાચ માનસિક અને ભૌતિક એ બે વિરોધી નથી, પણ એક જ વાસ્તવિકતાના બે અલગ, કદાચ પૂરક પાસા છે.
એટલે કે એક જ સિક્કાની બે બાજુ જેવું
કંઈક એવું. અને શક્ય છે કે આ સંબંધને સમજવા માટે આપણી અત્યારની ભાષા, આપણા ખ્યાલો જ પૂરતા નથી.
રસપ્રદ. ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ, દેકાર્તના દ્વૈતવાદથી શરૂ કરીએ.
દેકાર્તનો વિચાર, જેને પદાર્થ દ્વૈતવાદ કહેવાય, એ આમ તો સીધો સાદો હતો, કે મન જે વિચારે છે, જે અમૂર્ત છે, અને શરીર જે જગ્યા રોકે છે, ભૌતિક છે, આ બે તદ્દન અલગ પ્રકારના પદાર્થ છે.
અને આ વાત આપણને સહેલાઈથી ગળે ઉતરે એવી છે. આપણને અંદરથી એવું જ લાગે ને કે હું મારા શરીરથી કંઈક જુદો છું.
હા, એ જ દેકાર્તે દલીલ પણ આપી કે હું મારા શરીરના અસ્તિત્વ પર શંકા કરી શકું, પણ હું વિચારી રહ્યો છું એના પર શંકા ન કરી શકું, તેથી હું મારું શરીર નથી.
પણ આમાં પેલી મોટી મુશ્કેલી આવી ગઈ, ક્રિયાપ્રતિક્રિયાની, ઇન્ટરેક્શન પ્રોબ્લેમ.
બરાબર.
જો મન ભૌતિક નથી, જગ્યા નથી રોકતું, તો એ ભૌતિક શરીરને હલાવે ચલાવે કેવી રીતે? મારો હાથ ઊંચો કરવાનો વિચાર મારા હાથના સ્નાયુઓ સુધી પહોંચે કઈ રીતે?
હા, જાણે કોઈ ભૂત મશીન ચલાવતું હોય એ જ મોટો સવાલ હતો. અને ઉલટું પણ, શરીરમાં ટાંકણી વાગે એ ભૌતિક ઘટના છે.
હા,
એનાથી મનમાં પીડાનો અભૌતિક અનુભવ કેવી રીતે જન્મે? આનો કોઈ ખાતરીલાયક જવાબ દેકાર્ત કે એના અનુયાયીઓ આપી શક્યા નહીં.
અને એટલે પછી ફિલોસોફરો બીજા વિકલ્પો તરફ વળ્યા, ભૌતિકવાદ તરફ.
બરાબર. આ દ્વૈતવાદની સૌથી મોટી નિષ્ફળતા ગણાઈ. અને એમાંથી મુખ્ય વિચાર આવ્યો ભૌતિકવાદનો, કે જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે ભૌતિક છે અથવા ભૌતિક પર આધારિત છે. મન પણ આખરે ભૌતિક જ હોવું જોઈએ.
અને એ દિશામાં પહેલો મોટો પ્રયાસ હતો વર્તનવાદ, એટલે કે બિહેવિયરિઝમ.
હા, 20મી સદીની શરૂઆતમાં મનોવિજ્ઞાનને વધુ વૈજ્ઞાનિક બનાવવાની કોશિશ હતી. એમણે કહ્યું કે મન જેવી કોઈ આંતરિક ખાનગી વસ્તુ છે જ નહીં.
શું વાત કરો છો? તો પછી આપણી લાગણીઓ, વિચારો?
એમના મતે પીડા, ખુશી, માન્યતા આ બધું બીજું કંઈ નહીં પણ આપણું બાહ્ય વર્તન જ છે, અથવા વર્તન કરવાની વૃત્તિ. પીડામાં હોવું એટલે શું? તો કે કણસવું, રડવું, જે વાગ્યું હોય એનાથી દૂર ભાગવું, બસ. આંતરિક અનુભવની કોઈ વાત જ નહીં.
પણ આ તો સાવ અધૂરું લાગે છે. કોઈ માણસ અંદરથી ખૂબ દુઃખી હોય પણ બહારથી હસતો દેખાડો કરતો હોય તો?
બરાબર.
અથવા કોઈ અભિનય કરતો હોય પીડાનો પણ અનુભવતો ન હોય તો? પેલો આંતરિક અનુભવ તો રહી જ ગયો ને.
એ જેની મુખ્ય ખામી હતી, વ્યક્તિલક્ષી અનુભવ, પેલી ક્વોલિટી ઓફ એક્સપિરિયન્સ, એને એણે સાવ અવગણી દીધું. એટલે જ ફિલોસોફીમાં સુપર સ્પાર્ટનનો વિચાર આવ્યો, જે પીડા અનુભવે છે પણ બતાવતો નથી.
અને પરફેક્ટ એક્ટર, જે બધું બતાવે છે પણ અનુભવતો નથી.
હા, આ બધા વિચારોએ બતાવ્યું કે વર્તનવાદ પૂરતો નથી.
એટલે પછી આવ્યો મન મગજ ઓળખ સિદ્ધાંત, માઇન્ડ બ્રેઇન આઇડેન્ટિટી થિયરી. એણે શું કહ્યું?
એણે વધુ સીધી વાત કરી, કહ્યું કે માનસિક સ્થિતિઓ બીજું કંઈ નથી, એ શાબ્દિક રીતે મગજની સ્થિતિઓ જ છે.
એટલે?
જેમ કે પાણી એટલે શું? તો કે H2O. એ બે એક જ વસ્તુ છે. એવી જ રીતે પીડા એટલે શું? તો કે મગજમાં અમુક ચોક્કસ ન્યુરોન્સ, જેમ કે સી ફાઇબર્સનું ફાયરિંગ થવું. મન ઇઝ ઇક્વલ ટુ મગજ.
આ વૈજ્ઞાનિક રીતે થોડું બંધબેસતું લાગે.
હા, લાગ્યું. પણ આમાં પેલી બહુવિધ અનુભૂતિની સમસ્યા આવી, મલ્ટિપલ રિયલાઇઝેશન એબિલિટી.
પેલી એલિયનવાળી વાત નહીં કે કોઈ બીજા ગ્રહનો જીવ હોય જેનું મગજ સાવ જુદું હોય, સિલિકોનનું બનેલું હોય કદાચ.
હા.
અથવા ભવિષ્યનું કોઈ સુપર કોમ્પ્યુટર હોય, શું એ પીડા ન અનુભવી શકે?
બરાબર, એ જ સવાલ. જો પીડા ફક્ત આપણા મગજના સી ફાઇબર્સનું ફાયરિંગ જ હોય, તો જેની પાસે સી ફાઇબર નથી એ પીડા અનુભવી જ ન શકે. આ તો બહુ સંકુચિત વાત થઈ ગઈ ને. જાણે આપણું જ મગજ પીડા અનુભવી શકે.
એટલે કે માનસિક સ્થિતિ એ કયા પદાર્થમાંથી બની છે એના કરતાં એ શું કાર્ય કરે છે એ વધુ મહત્વનું હોઈ શકે.
બરાબર. આ વાંધાને કારણે આ સિદ્ધાંત પણ પાછળ પડ્યો, અને એમાંથી ઉભરી આવ્યો કાર્યાત્મકતા, એટલે કે ફંક્શનલિઝમ,
જે છેલ્લા 50 વર્ષથી ઘણો પ્રભાવશાળી રહ્યો છે, એમ તમે કહ્યું.
હા, કાર્યાત્મકતા એવું કહે છે કે માનસિક સ્થિતિ શું છે એ એના બંધારણ, મટીરિયલ કોમ્પોઝિશન પરથી નક્કી નથી થતું, પણ એના કાર્ય, ફંક્શન પરથી નક્કી થાય છે. એની કારણભૂત ભૂમિકા, કોઝલ રોલ શું છે?
થોડું ઉદાહરણ આપશું?
જેમ કે પીડા. પીડા શું છે? તો કે એ અમુક ઇનપુટથી થાય છે, દાખલા તરીકે ટાંકણી વાગવી. એનાથી અમુક આઉટપુટ નીકળે છે, દાખલા તરીકે બૂમ પાડવી, હાથ ખેંચી લેવો. અને એનો બીજી માનસિક સ્થિતિઓ સાથે સંબંધ છે, દાખલા તરીકે પીડાથી બચવાની ઈચ્છા પેદા થાય. આ કાર્ય જે પણ સિસ્ટમ કરે, ભલે એ માણસનું મગજ હોય, એલિયનનું મગજ હોય કે કમ્પ્યુટર હોય, એ સિસ્ટમ પીડામાં છે એમ કહેવાય.
આ તો પેલી કમ્પ્યુટરની એનાલોજી જેવી વાત થઈ. મન એટલે સોફ્ટવેર, મગજ એટલે હાર્ડવેર.
બરાબર. એક જ સોફ્ટવેર અલગ અલગ હાર્ડવેર પર ચાલી શકે. આનાથી પેલી બહુવિધ અનુભૂતિની સમસ્યા હલ થતી લાગી.
હા, લાગી તો ખરી, પણ આમાં પેલો જોનસલનો ચાઇનીઝ રૂમવાળો પ્રયોગ આવ્યો ને, એણે આની સામે મોટો પડકાર ઊભો કર્યો.
બરાબર. સલનો આ વિચાર પ્રયોગ બહુ પ્રખ્યાત છે. કલ્પના કરો કે તમે એક રૂમમાં બંધ છો, તમને ચાઇનીઝ ભાષા બિલકુલ નથી આવડતી.
ઓકે.
બહારથી કાગળ પર ચાઇનીઝમાં લખેલા સવાલો આવે છે. તમારી પાસે એક મોટી નિયમ પોથી છે જે અંગ્રેજીમાં છે. એમાં લખ્યું છે કે જો આવા ચાઇનીઝ ચિહ્નો આવે તો જવાબમાં આવા ચાઇનીઝ ચિહ્નો લખીને બહાર મોકલવા. તમે નિયમો જોઈ જોઈને બરાબર જવાબ આપો છો.
હા.
બહાર જે વ્યક્તિ બેઠી છે એને લાગે છે કે રૂમની અંદરવાળાને ચાઇનીઝ આવડે છે, કારણ કે જવાબો સાચા મળી રહ્યા છે. પણ શું તમને ખરેખર ચાઇનીઝ સમજાયું?
ના, બિલકુલ નહીં. હું તો ખાલી નિયમો પ્રમાણે ચિહ્નોની અદલાબદલી કરી રહ્યો છું. મને એનો અર્થ શું થાય એની કંઈ ખબર નથી.
બસ. સર્લ કહે છે કે કમ્પ્યુટર પણ આ જ કરે છે. એ સિમ્બોલ્સને પ્રોસેસ કરે છે નિયમો પ્રમાણે. પણ શું એને સમજણ છે? શું એને ચેતના છે? કાર્યાત્મકતા મુજબ તો હોવી જોઈએ, કારણ કે કાર્ય તો બરાબર કરી રહ્યું છે.
પણ સર્લ કહે છે કે ખાલી કાર્ય કરવું એ સમજણ કે ચેતના નથી.
બરાબર. અહીં પણ પેલો આંતરિક વ્યક્તિલક્ષી અનુભવ, પેલી સમજણની લાગણી ખૂટે છે.
ઓહો, એટલે કાર્યાત્મકતા પણ સંપૂર્ણ નથી. તો આ બધા પછી છેલ્લો અને સૌથી વિચિત્ર લાગતો વિચાર નાબૂદીવાદ, એલિમિનેટિવિઝમ, એ શું છે?
આ સૌથી ક્રાંતિકારી અને કદાચ સૌથી વિચિત્ર મત છે. એ કહે છે કે આપણે જે રોજબરોજ વાત કરીએ છીએ, મારી માન્યતા આવી છે, મારી ઈચ્છા તેવી છે, મને આવી લાગણી થાય છે, આ બધું જ મૂળભૂત રીતે ખોટું છે.
ખોટું મતલબ?
હા, આ આપણું લોક મનોવિજ્ઞાન, ફોક સાયકોલોજી, એક આદિમ ખોટો સિદ્ધાંત છે. જેમ જૂના જમાનામાં લોકો ભૂત પ્રેત કે ફ્લોજિસ્ટોન જેવી વસ્તુઓમાં માનતા હતા અને વિજ્ઞાને એને નકારી કાઢ્યું,
હા,
તેમ ભવિષ્યનું પરિપક્વ ન્યુરોસાયન્સ આપણી માન્યતા, ઈચ્છા જેવા ખ્યાલોને પણ નકામા ગણીને ફેંકી દેશે. આપણે ભવિષ્યમાં કદાચ સીધું મગજની ન્યુરોકેમિકલ સ્થિતિઓ વિશે જ વાત કરીશું. મારા ડોપામાઇન લેવલમાં ફેરફાર થયો છે એમ કહીશું, મને ખુશી થઈ એમ નહીં.
પણ શું આપણે ખરેખર એવું માની શકીએ કે આપણને માન્યતાઓ કે ઈચ્છાઓ જેવું કંઈ છે જ નહીં? આ તો આપણા પોતાના અનુભવથી સાવ વિપરીત વાત થઈ.
હા, એ જેની સામેનો સૌથી મોટો વાંધો છે. અત્યંત પ્રતિસાહજિક છે આ વિચાર.
બરાબર. આ બધા સિદ્ધાંતો જોયા પછી હવે આપણે આવીએ છીએ એ મુદ્દા પર જે આ બધા માટે સૌથી મોટો પડકાર છે. કઠિન પ્રશ્ન, હાર્ડ પ્રોબ્લેમ. આ શું છે અને કેમ આટલું મહત્વનો છે?
હા, આ એ જગ્યા છે જ્યાં મોટાભાગના ભૌતિકવાદી ખુલાસાઓ આવીને અટકી જાય છે. ચેતનાનો સૌથી અઘરો અને રહસ્યમય ભાગ છે ક્વાલિયા.
ક્વાલિયા?
ક્વાલિયા એટલે આપણા અનુભવની ગુણાત્મક લાગણી, વોટ ઇટ્સ લાઇક વાળો ભાગ. જેમ કે લાલ રંગ જોવાનો અનુભવ કેવો લાગે છે, એનું લાલપણું, સ્ટ્રોબેરીનો સ્વાદ કેવો લાગે છે, ઠંડી હવાની સ્પર્શની લાગણી, આ જે આંતરિક વ્યક્તિલક્ષી ગુણવત્તા છે ને, એને ક્વાલિયા કહેવાય.
અચ્છા, અને કઠિન પ્રશ્ન એટલે?
ફિલોસોફર ડેવિડ ચાર્મર્સ આ ભેદ પાડે છે. એ કહે છે કે ચેતનાને લગતી કેટલીક સરળ સમસ્યાઓ છે.
સરળ કયા અર્થમાં?
સરળ એટલે કે વિજ્ઞાન કદાચ એને ઉકેલી શકશે, ભલે અઘરું હોય. જેમ કે મગજ માહિતી કેવી રીતે પ્રોસેસ કરે છે, ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરે છે, યાદ કેવી રીતે રાખે છે, વર્તનની કેવી રીતે નિયંત્રિત કરે છે, આ બધું મગજની કાર્યક્ષમતા સમજાવવા બરાબર છે.
ઓકે.
પણ કઠિન સમસ્યા, હાર્ડ પ્રોબ્લેમ એ છે કે આ બધી ભૌતિક, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પેલો વ્યક્તિલક્ષી ગુણાત્મક અનુભવ, પેલું ક્વાલિયા શા માટે અને કેવી રીતે પેદા થાય છે? શા માટે આ બધું ફક્ત મગજમાં અંધારામાં ચાલતી માહિતીની પ્રક્રિયા નથી? શા માટે આપણને કંઈક લાગે છે? વોટ ઇટ્સ લાઇક ટુ બી જેવું કંઈક શા માટે છે?
ઓહો, આ ખરેખર ગહન પ્રશ્ન છે.
અને આ પ્રશ્નનો જવાબ સદીઓના પ્રયત્નો પછી પણ હજુ સુધી કોઈ પાસે નથી. આ જ મન શરીર સમસ્યાનું હાર્દ છે.
ખરેખર આખી સફર પછી એવું લાગે છે કે આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ પાછા આવી ગયા. તો આ પુસ્તકમાંથી મુખ્ય સંદેશ શું લઈ શકીએ આપણે? કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ જ છે કે આપણો આ પ્રથમ પુરુષનો વ્યક્તિલક્ષી અનુભવ, પેલી લાગણી, ક્વાલિયા એ એક વાસ્તવિક અને અત્યંત મહત્વપૂર્ણ ઘટના છે. એને વિજ્ઞાન કે ફિલોસોફી નજરઅંદાજ ન કરી શકે.
અને અત્યાર સુધીના ભૌતિકવાદી સિદ્ધાંતો એને સમજાવવામાં ક્યાંક ને ક્યાંક ઓછા પડ્યા છે,
જ મહત્વનું છૂટી જાય છે.
અને ત્રીજું, આપણે દેકાર્તના દ્વૈતવાદને ભલે નકારીએ, પણ એમણે જે મન અને શરીર વચ્ચેનો ભેદ ઊભો કર્યો એ સવાલ આજે પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
ચોક્કસ. ચોથું, વિજ્ઞાનનો જે ઉદ્દેશ્ય ત્રીજા પુરુષનો દ્રષ્ટિકોણ છે અને આપણો જે વ્યક્તિલક્ષી પ્રથમ પુરુષનો અનુભવ છે, એ બંને વચ્ચે એક ઊંડો તણાવ રહેલો છે. એને કેવી રીતે જોડવા એ જ મોટો પડકાર છે.
અને પાંચમું, મને લાગે છે કે આ પુસ્તક આપણને બૌદ્ધિક નમ્રતા શીખવે છે. આ સમસ્યા કેટલી ઊંડી છે સમજાવે છે અને કોઈ પણ સરળ જવાબ પ્રત્યે શંકા રાખવાનું કહે છે.
હા, બિલકુલ. અને જેમ સ્ત્રોત બેમાં ઇશારો છે, કદાચ આપણને આ સમસ્યાને સમજવા માટે નવા વૈચારિક સાધનોની જરૂર છે, નવા ખ્યાલોની જરૂર છે. શક્ય છે કે ભૌતિક અને માનસિકની આપણી અત્યારની વ્યાખ્યાઓ જ અધૂરી હોય.
પુસ્તકમાં કેટલાક ધારધાર વિચારો પણ છે જે જુદા જુદા સિદ્ધાંતોની મર્યાદાઓ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આપણે એમાંથી કેટલાક પર નજર કરીએ.
ચોક્કસ. પહેલો, દ્વૈતવાદની જે ક્રિયાપ્રતિક્રિયાની સમસ્યા હતી એના પર. જાણે કે એક અમૂર્ત અવકાશરહિત મન ભૌતિક શરીર સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે એ સમજાવવું લગભગ અશક્ય લાગે છે. જાણે કોઈ ભૂત લીવર ખેંચી રહ્યું હોય. જો ક્રિયાપ્રતિક્રિયાની કોઈ રીત જ ન હોય તો આ સિદ્ધાંત પોતે જ એક મોટી સમસ્યા બની જાય છે.
બરાબર. બીજો, ઓળખ સિદ્ધાંતની ખામી પર જે બહુવિધ અનુભૂતિની વાત કરે છે. પીડા એટલે મગજમાં સી ફાઇબરનું ફાયરિંગ જ છે એમ કહેવું, એ તો જાણે એમ કહેવા બરાબર છે કે ઉંદર પકડવાનું પાંજરું એટલે લાકડા અને સ્પ્રિંગનું બનેલું ચોક્કસ સાધન જ છે. પણ પાંજરું તો પ્લાસ્ટિકનું કે ધાતુનું પણ હોઈ શકે ને. મુખ્ય વસ્તુ એનું કાર્ય છે, ઉંદર પકડવાનું.
હા. ત્રીજો, કાર્યાત્મકતાની સમસ્યા. પેલો ચાઇનીઝ રૂમનો વિચાર. કલ્પના કરો કે રૂમમાં બેઠેલી વ્યક્તિ નિયમ પોથી જોઈને ચાઇનીઝમાં બરાબર જવાબો આપે છે. બહારવાળાને લાગે છે કે એને ચાઇનીઝ આવડે છે, પણ શું એ ખરેખર સમજે છે કે ખાલી ચિહ્નોની ગોઠવણ કરે છે? શું માત્ર યોગ્ય કાર્ય કરવું એ સમજણ કે ચેતના બરાબર છે?
અને ચોથો, જે કઠિન પ્રશ્નને સ્પષ્ટ કરે છે. વિજ્ઞાન કદાચ એક દિવસ પૂરેપૂરું સમજાવી દેશે કે મગજ પ્રકાશ પર કેવી રીતે પ્રક્રિયા કરે છે, રંગોને કેવી રીતે ઓળખે છે અને આપણને હું લાલ જોઉં છું એમ બોલવા માટે કેવી રીતે પ્રેરે છે. આ બધી સરળ સમસ્યાઓ છે, પણ કઠિન સમસ્યા એ સમજાવવાની છે કે આ બધી ભૌતિક પ્રક્રિયાઓ સાથે લાલ રંગનો પેલો ખાનગી, અવર્ણનીય, વ્યક્તિલક્ષી અનુભવ શા માટે જોડાયેલો છે? શા માટે બધું અંધારામાં નથી થતું? શા માટે કંઈક લાગે છે?
અને પાંચમો વિચાર, જે વેસ્ટફાલના સંભવિત અભિગમ તરફ ઇશારો કરે છે, સ્ત્રોત બે મુજબ કદાચ મૂળ પ્રશ્ન એ નથી કે ચેતના ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા સમજાવી શકાય છે કે કેમ, પણ એ છે કે શું ભૌતિક અને માનસિકના આપણા અત્યારના ખ્યાલો જ આ સમજૂતી માટે પૂરતા છે? કદાચ આપણે નવા ચશ્મા પહેરવાની જરૂર છે.
વાહ, આ બધા વિચારો ખરેખર વિચારવા જેવા છે. પણ હવે સવાલ એ થાય કે આ બધી ઊંડી ફિલોસોફીની વાતોનું આપણા રોજિંદા જીવનમાં શું? આપણે ગુજરાતમાં, ભારતમાં રહીએ છીએ ત્યાં આ બધું ક્યાં કામ લાગે?
મને લાગે છે ઘણી બધી રીતે કામ લાગે. દાખલા તરીકે અત્યારે એઆઈ અને રોબોટિક્સની કેટલી બધી વાતો થાય છે. રોજ કંઈક નવું આવે છે. તો સવાલ એ છે કે શું આપણે ખરેખર સભાન મશીનો બનાવી શકીશું? જો કાર્યાત્મકતા પૂરતી નથી તો પછી ચેતના ક્યાંથી આવશે? મશીનોના અધિકારો શું હશે? આ બધા નૈતિક પ્રશ્નો આ ચર્ચામાંથી જ ઊભા થાય છે.
બીજું, ન્યુરોસાયન્સ અને મેડિસિન.
હા, માનસિક સ્વાસ્થ્યની વાત આપણે કરી. હવે આપણે પણ સ્વીકારીએ છીએ કે મન અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે. મન ચંગા તો કથરૂંટ મેં ગંગા એ કહેવત અમસ્તી નથી.
બરાબર. પ્લેસિબો અસર જુઓ. દવા ન હોય તો પણ માણસને સારું લાગે, કારણ કે માને છે કે એને દવા મળી રહી છે.
હા, અથવા તણાવને કારણે થતી શારીરિક બીમારીઓ, જેને સાયકોસોમેટિક કહે છે. માથાનો દુખાવો, પેટની તકલીફો, આ બધું મન શરીરના ગાઢ સંબંધનું જ પરિણામ છે. આ પુસ્તક એ સમજવામાં મદદ કરે છે.
અને કાયદા અને નીતિશાસ્ત્રમાં પણ આના પડઘા પડે છે, જેમ કે મુક્ત ઈચ્છાનો ખ્યાલ. જો બધું મગજની પ્રક્રિયાઓ જ હોય તો શું વ્યક્તિ ખરેખર પોતાની ક્રિયાઓ માટે જવાબદાર છે?
હા, અને વ્યક્તિત્વ ક્યારે શરૂ થાય? ગર્ભમાં કે ક્યારે સમાપ્ત થાય? કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ હોય ત્યારે આ બધા સવાલોના મૂળમાં મન શરીરનો સંબંધ રહેલો છે.
અને સૌથી અગત્યનું આપણી પોતાની ઓળખ. હું કોણ છું? શું હું ફક્ત આ શરીર છું કે મારા વિચારોનો પ્રવાહ કે પછી કંઈક બીજું? આ પુસ્તક આપણને આપણી પોતાની ચેતના વિશે, આપણા અસ્તિત્વ વિશે ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે.
શિક્ષણમાં પણ આ વાત લાગુ પડે છે. આપણે બાળકને ભણાવીએ ત્યારે ફક્ત માહિતી જ નથી આપતા, એ શીખવાની પ્રક્રિયાને કેવી રીતે અનુભવે છે, એમાં એને રસ પડે છે કે નહીં, એનો અર્થ એના માટે શું છે, આ વ્યક્તિલક્ષી પાસું પણ એટલું જ મહત્વનું છે.
હા, સાચી વાત.
અને તબીબી ક્ષેત્રે ડોક્ટર માટે પણ માત્ર રોગના જૈવિક પાસા જ નહીં, પણ દર્દીનો અનુભવ કેવો છે, એની પીડા એના માટે શું અર્થ ધરાવે છે, એની આશા શું છે, આ બધી બાબતોને ધ્યાનમાં લેવી પડે. ડોક્ટર દર્દીનો સંબંધ એટલે જ મહત્વનો છે.
તો આ બધી ચર્ચાના અંતે મુખ્ય શીખ શું રહી? મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે અમુક સવાલો ખરેખર બહુ ઊંડા હોય છે અને એના કોઈ સહેલા તૈયાર જવાબો નથી હોતા, અને કદાચ જવાબ શોધવા કરતાં સવાલને બરાબર સમજવો એ વધુ મહત્વનું છે. આ પુસ્તક એ જ કામ બખૂબી કરે છે.
હું સંમત છું. અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આપણો આ આંતરિક વ્યક્તિલક્ષી અનુભવ, આપણી ચેતના, ભલે એ સમજવી ગમે તેટલી અઘરી હોય, એ વાસ્તવિક છે અને એને નકારી ના શકાય. કદાચ જેમ વેસ્ટફાલ ઇશારો કરે છે, આપણે જે રીતે મન અને શરીર વિશે વિચારીએ છીએ એ જ રીત બદલવાની જરૂર છે. કદાચ માણસ હોવાનો અર્થ જ આ બંનેના ભૌતિક શરીર અને અનુભવ કરતા મનના જટિલ ગુંજવાયેલા સંબંધમાં રહેલો છે.
અને સૌ શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકીને જઈએ. જો આપણી અત્યારની ભાષા, આપણા વૈજ્ઞાનિક ખ્યાલો ચેતનાના આ કઠિન પ્રશ્નને ઉકેલવા માટે પૂરતા ન હોય, તો ભવિષ્યમાં એવી કઈ વૈચારિક ક્રાંતિ, કેવી નવી સમજણની જરૂર પડશે જે આ ગહન રહસ્ય પર થોડો પ્રકાશ પાડી શકે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.